मंत्र राज नित जप ही तुम्हारा, पूजा ही तुम ही सहित परिवार। घर में ग्रास्त जीवन अंदर समरसता नु स्वरूप बधाज साथे मळी, पूजा ही तुम ही सहित परिवार। आखा परिवार नी अंदर एक मत समरसता हो, कोई मन भेद नहीं, कोई विचार भेद नहीं, मात्र सुमेल सहित परिवार तुम ही भजे। आखो परिवार आपनो ज स्मरण करे, એટલે પરિવારની અંદર ભગવદ ભક્તિ હોય તો સ્વાભાવિક છે, સંયમ હોય, સદાચાર હોય, સાત્વિકતા હોય, ક્યારે ઉગ્રતા જોવા ન મળે, કોઈ પણ જાતનો ક્લેશ પણ જોવા ન મળે, એટલે એ ઘર ભગવાનના નિવાસનું સ્થાન છે કે જ્યાં પૂજાય તુમહી સહિત પરિવાર। આખો પરિવાર ભગવાનમાં જ શ્રદ્ધા નિષ્ઠા ભક્તિ રાખી સુમેળ સાથે સમરસતાથી એકબીજામાં હળી ભળીને રહેતો હોય એવા સર્વ ઉપાસક સાધક ભક્તોના હૃદયની અંદર આપ નિવાસ કરો એમ વાલ્મીકિજી એ સ્થાન બતાવે છે। તર્પણ હોમ યજ્ઞયાગાદિક અનેક પ્રકારના કરે, યજ્ઞ એટલે માત્ર અગ્નિમાં આહુતિ આપીને જ કરવો એટલું નહીં, યજ્ઞ અનેક પ્રકારના છે। સેવા યજ્ઞ, અન્નદાન, વિદ્યાદાનનો યજ્ઞ આમ અનેક છે, બહુ અનેક પ્રકારના યજ્ઞ કરે। પેલો યજ્ઞ કરવાનું આયોજન કરવું હોય તો કેટલો સમય જોઈએ, કેટલી શક્તિ જોઈએ અને કેટલું સાધન પણ જોઈએ, અર્થ પૈસો, પણ પોતાના મનથી નક્કી કર્યું હોય કે ચાલો જપ યજ્ઞ કરવો છે, કેટલો ખર્ચો થાય છે, લેખિત જપ યજ્ઞ મહારાજે રાખ્યો તમારે કેટલો ખર્ચો થયો, હોમાત્મક યજ્ઞ તો અડધો દાડો, એક દાડો તો પાંચ દાડા, ત્રણ દાડા ચાલે, પણ આ જપ યજ્ઞ એક વર્ષ થવા આવશે। મહારાજે ત્રણ વર્ષનો યજ્ઞ કર્યો હતો। તો યજ્ઞ અનેક પ્રકારના છે, તર્પણ હોમ કરહી વિધિના, અનેક પ્રકારના યજ્ઞ કર્યા કરે, જ્ઞાન યજ્ઞ, સત્સંગ કરો। મહારાજશ્રીએ લક્ષ્મણદાસ મહારાજની પાદો અને શતાબ્દી 75 વર્ષ પૂજ્યા જાનકીદાસજી મહારાજે, ત્યારે અનુષ્ઠાન 1000 દિવસનો યજ્ઞ કર્યો હતો। તો આમ અનેક પ્રકારના વિવિધ યજ્ઞો અનેક રીતે કર્યા કરે અને એ દીર્ઘ ચાલ્યા કરે। કોઈ પણ ઘરને આંગણે આવ્યો મુખ્યો એને જમાડવું એ પણ એક યજ્ઞ છે। રંતિદેવે યજ્ઞ કર્યો, યજ્ઞકુંડ બનાવ્યો હતો, આહુતિ આપી હતી, ભલે યુધિષ્ઠિરે મોટો યજ્ઞ કર્યો અને પેલો નોળિયો ગયો, નોળિયો યજ્ઞની અંદર આળોટ્યો, પણ અડધો સોનાનો હતો તે આખો સોનાનો થઈ શક્યો નહીં, પણ રંતિદેવને ત્યાં માત્ર અન્ન આપી ભૂખ્યાને સંતોષ આપીને જેને અન્નદાનનો યજ્ઞ કર્યો એમાં એ નોળિયાનું અડધું અંગ સોનાનું થયું। યજ્ઞ કોને કહેવાય એની વ્યાખ્યા આપણા ધર્મગ્રંથોએ શાસ્ત્રોએ બહુ જ વિશાળ પ્રમાણમાં વિશદ પ્રમાણની અંદર આપી દીધી છે। લો યજ્ઞ તમારે કયો કરવો છે, ક્રાંતિદેવ બિલકુલ ગરીબ હતો, ખાવાનું અન્ન પણ સાથે નહોતું, છતાં એ યજ્ઞની અંદર પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થઈ. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ભગવાન કૃષ્ણ સ્વયં ઉપસ્થિત હતા તો એ નોળીઓ નિરાશ થઈને પાછો ગયો કે મારો તો આખો સોનાનો થવું છે, અડધો જ છું. તો યજ્ઞયાગાદિક માત્ર હોમાત્મક આહુતિ થાય છે, આહુતિથી થાય છે એટલું ને. તર્પણ હોમ કરહી વિધિ ના, તર્પણ કરવું એટલે કઈ પણ એ નિમિત્તે કાઢી અને કોઈને ભૂખ્યાને કોઈ જરૂરિયાત વાળાને ખવડાવી દેવું, આપી દેવું, એનું નામ તર્પણ. યજ્ઞનો અર્થ થાય છે સેવા, પરોપકાર. અને યજ્ઞનું જે થયું એની અંદર માત્ર સેવા જ હોય, હું યજ્ઞ કરું કે સેવા કરું, પછી એમાં ભૂખ્યાની સેવા થાય, બ્રાહ્મણોની સેવા થાય, સ્વજનોની સેવા થાય, એનું નામ છે તર્પણ. તો વાલ્મીકીજીની કહેવાની ભાવના છે કે કોઈ પણ રીતે બીજાના જીવનના ઉપયોગી બનો, પરગજુ થાવ, પરોપકારી બનો. કોઈ પણ સત્કર્મ દિવસમાં એક વાર તો અવશ્ય આપણા હાથે થવું જ જોઈએ એવો કોઈક એક નિયમ લો. કોઈ પણ એક સત્કર્મ પરોપકારનું સેવાનું કાર્ય મારા હાથે થાય, જે દિવસે ન થાય તે દિવસે એકાદશી. સત્કર્મ સેવાનું પરોપકારનું એક પણ કાર્ય ન થાય તે દિવસે એકાદશી કરી દેવાનું, આનું નામ છે યજ્ઞ. તર્પણ હોમ કરહી વિધિ નાના, વિપ્ર જેવાઈ દેહી બહુ. અનેક પ્રકારનું દાન આપે, પણ દાન કોને? દેશે કાલે જ પાત્રે તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દેશકાળ ને પરિસ્થિતિ અનુસાર આપવામાં આવેલું દાન એને સાત્વિક દાન કહ્યું છે. ભર ઉનાળો હોય સ્વેટરનું દાન કરવા જાવ, શિયાળો હોય તે દેશે કાલે જ પાત્ર, સુપાત્ર હોય એને આપો, જે જરૂરિયાત વાળો છે એને આપો. પણ જરૂરિયાત નથી કે બજારમાં વેચી આવી લઈને આપો. એટલે દાન પણ ક્યાં આપવું કે વિપ્ર જેવાઈ દેહી બહુ દાન. દાન આપે એટલે અન્નદાન પણ આપે, વસ્ત્રદાન પણ કરે, વિદ્યાદાન પણ કરી શકે છે, જલદાન પણ કરી શકાય છે, સમયનું દાન પણ કરી શકાય છે, જ્ઞાનદાન પણ કરી શકાય. કોઈ પણ પ્રકારનું દાન, તમારી પાસે જે કંઈ છે વધારે એ બીજાને આપતા શીખીએ, એનું નામ દાન. પછી દીકરીને આપો, ક્યાંય પણ આપો, પણ કંઈક આપો, બીજાને રાજી કરો. આપવાની પાછળનો યજ્ઞની પાછળ શું કહ્યું છે? એ ને ત્યક્તે ને ભંજી ઉપનિષદ કે ત્યાગવાનો પણ આનંદ હોય છે, આપી દેવાનો પણ એક આનંદ હોય છે. કાશ જમ્યા કરતા જમાડવાનો, પીરસવો પીરસવાનો પણ એટલો જ આનંદ હોય છે. તમે પીરસો જ પીરસવાનો આનંદ આવશે, ભાઈ કેર નહીં દુખે પીઓ. આજના છોકરા ભલે કપડાં સાચવતા હોય, એ બી કપડા અમે ના પીરસી, પણ પીરસવાનો એક આનંદ હોય છે. જે પીરસતું હોય ને એને પૂછજો, પણ કપડા બગડશે, કેળ દુખશે, પેન્ટ બગડશે, એ કોઈ દિવસ પીરસી શકે નહીં. અને પીરસવાનો આનંદ એ લઈ શકે નહીં. આજે કયા છોકરા લઈ શકે છે આનંદ? તો જમાડવાનો પણ એક આનંદ છે. એટલે કહ્યું વિપ્ર જેવાય. અને આગળ કહ્યું છે વિપ્ર એટલે કોણ? જે સમાજનો ઉપયોગી હોય, જે તત્વચિંતક હોય, જે ઘણું બધું ચિંતન કરીને માનવ જાત માટે એનું સંશોધન, એનું રિસર્ચ આપી દે. વેદોના ઋષિઓએ આયુર્વેદે આટલું બધું શોધી 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 ગ્રંથોમાં આપણને આપ્યું. કોઈ રજીસ્ટ્રેશન કરાવ્યું, કોઈ એની રોયલ્ટી માગી, પેટન્ટ રોયલ્ટી માગી કોઈ, બસ એનું નામ છે બિપ્ર જેવાય. જેવા હોય ને એમને શોધી શોધી અને દાન આપવાનું, દાન આપવાની પાછળનો હેતુ શું કે એવા વિદ્વાનો એવા તત્વચિંતકો સમાજને આટલું બધું આપે છે માટે આપણે એમને પોષવા જોઈએ, એટલે દાન દક્ષિણા આપવાનું. કારણ એ તત્વચિંતક છે અને માનવ માત્ર કંઈક, માનવ માત્ર ને માટે કંઈક આપે છે. ત્યાગથી ઋષિઓએ વનની અંદર આશ્રમની અંદર માત્ર ફળ કંદમૂલ ફળ ખાઈને આટલું બધું સંશોધન આપણા માટે કોઈ પણ જાતની રજીસ્ટ્રેશન સિવાયની, પેટન્ટ સિવાયની કે કોઈ પણ જાતની રોયલ્ટી વગર આયુર્વેદમાં ઓછું આપ્યું છે. ક્યાંય પોતાનું કાયમ માટે કઈ બાંધ્યું કે મારે મને આટલા મળવા જોઈએ. આમ માનવ જાતને માટે જે કંઈ કરવું છે માનવ જાતના કલ્યાણ માટે અર્પણ કરી દે. બિપ્ર જેવાય દેહી બહુદાના, એ સંશોધક એ ચિંતક માત્ર દાઢી અને જટાવાળો સાધુ નહોતો, એ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક હતો. પ્રકૃતિની વચ્ચે રહી એ ઋષિએ આટલું બધું સંશોધન કર્યું ત્યારે આપણે આ શાંતિ મેળવી છે, આ શાસ્ત્ર મેળવ્યા છે, આ શાસ્ત્રનું જ્ઞાન આપણને મળ્યું છે જે આજે આપણા માટે મનની શાંતિનો, જીવનની શાંતિનો આધાર બની રહ્યું છે. અને એટલા માટે એ વિપ્ર જેવાય દેહી દિનદાન.